તારીખ 7/11/1997, શ્રી સ્વાનુભૂતિ દર્શન, પ્રશ્ન 267 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 209.
દર્શન 267મો પ્રશ્ન ચાલે છે, 157 પાનો. વિજ્ઞાન વિષયનો પ્રશ્ન છે, એ પ્રકારનો પ્રશ્ન છે કે ભિન્ન અન્ય દ્રવ્યથી ભિન્નતા તો કરવી બરાબર છે, પણ પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં ભિન્નતા કરીને અનુભવ કરવો, એ વિષયમાં આપનું માર્ગદર્શન જોઈએ છે. જો કે પોતાના દ્રવ્યગુણ પર્યાય ભિન્નતાનો કરવાનું કારણ નથી, એ પેરેગ્રાફ આપણે ચાલ્યો એમાં ઉત્તરે આપ્યો. અન્ય દ્રવ્યો તો ભિન્ન છે, તેથી તેનું ભિન્નપણાનો અનુભવ કરવો તે ઉચિત છે, યોગ્ય છે. પણ પોતાના દ્રવ્યગુણ પર્યાય તો પોતાના જ અંગો છે, પોતાના જ અવયવો છે, એનાથી ભિન્ન અનુભવ કરવાનો રહેતો નથી. એટલી વાત જરૂર છે કે એ ભેદો છે અને ભેદનો અનુભવ કરવાનો રહેતો નથી. એટલી વાત જરૂર છે, પણ કોઈ ગમે તેટલા બુદ્ધિમાન હોય તો પણ ભેદ દ્વારા જ અભેદનું જ્ઞાન થાય છે, એ પણ એક વસ્તુ સ્થિતિ છે. કોઈને સીધું અભેદનું જ્ઞાન થાય એ સંભવિત એટલા માટે નથી કે જે ભૂમિકામાં મુમુક્ષુ ઊભો છે એ ભેદમાં ઉભેલો છે, એટલે એની ભૂમિકા જોઈને એ વાત છે. એ વાત રાજમલજીએ કળશ ટીકાના 5મા કળશમાં કરી છે. જીવ વસ્તુ નિર્વિકલ્પ છે, તેથી તે જ્ઞાન ગોચર છે, વિકલ્પ ગોચર નથી. જીવ વસ્તુ સ્વરૂપ છે, પોતાનું મૂળ સ્વરૂપ છે, એ નિર્વિકલ્પ સ્વરૂપ છે, તે વિકલ્પ ગોચર નથી, પણ જ્ઞાન ગોચર છે. તે વસ્તુને કહેવા ચાહે, સમજાવવા માંગે, તો વૈસે હી કહેને મેં આતા હૈ કે જિસકે ગુણ દર્શન જ્ઞાન ચારિત્ર વો જીવ હૈ, એને ગુણથી ઓળખાવવો પડે છે, ગુણ પર્યાયથી એને ઓળખાવવામાં આવે છે, અને ગુણ પર્યાયથી જ ઓળખાવાય, બીજો કોઈ ઉપાય પણ નથી. જો કોઈ બહુત સાધિક એટલે કે અધિક બુદ્ધિમાન હોય, કોઈ ગમે તેટલો બુદ્ધિમાન હોય, તો ભી એસે હી કહેના પડે, એને સમજાવવા માટે એમ જ કહેવું પડે કે જો આ જ્ઞાન છે તે આત્મા છે, ગુણગુણી ભેદ તો પડવાનો પડવાનો ને પડવાનો. કારણ શું છે કે એને અન્ય દ્રવ્યને અન્ય ભાવમાં મિશ્રિત પણ એક્યતાનો અનુભવ કર્યો છે, જુદો પાડવા માટે એનું કોઈ ને કોઈ ભિન્ન લક્ષણ જોઈએ, નહીતર જુદો ન પડે. ટોળામાં ઉભેલો માણસ છે એને જુદો ઓળખવો હોય ત્યારે એને કોઈ સ્પેસિફિક સિમ્ટમ પકડવો પડે કે ભાઈ આ હો માણસમાંથી ફલાણો માણસ કયો, નહીતર એ માણસને જુદો ઓળખી ન શકાય. એમ ભિન્ન આત્માને અનુભવ કરવાનો છે, ભિન્ન આત્મા છે એનો ભિન્નપણે અનુભવ કરવો છે, તો એને જુદો પાડવા માટે એને જ્ઞાન લક્ષણ છે એ સિવાય બીજો કોઈ ઉપાય નથી, કોઈ ગમે તેટલો બુદ્ધિમાન હોય. કેમ કે એની પર્યાય ઉલટી છે બિલકુલ, જ્ઞાનમાં સ્વભાવ વ્યક્ત છે એટલે ત્યારે કોઈ શંકા કરે કે વસ્તુ નિર્વિકલ્પ છે, એમ આપે કહ્યું નિર્વિકલ્પ છે એટલે નિર્ભેદ છે, એમાં વિકલ્પ અથવા ભેદ ઉપજાવવો અયોગ્ય લાગે છે એમને. વસ્તુનું સ્વરૂપ જ્યારે નિર્વિકલ્પ છે, પોતાન પોતે સ્પષ્ટતા કરવા માટે શંકા ઉઠાવી, પ્રશ્ન ઉઠાવ્યો કે વસ્તુ નિર્વિકલ્પ છે એમાં વિકલ્પ ભેદ ઉત્પન્ન કરવો, ભેદથી જોવું એ તો એની સાથે મેળ નથી ખાતો એમ અમને લાગે છે. વહા સમાધાન ઇસ પ્રકાર હે, એનું પણ સમાધાન છે કે એ પ્રકારે વ્યવહારની હસ્તાંભ હે, જૈસે કોઈ નીચે પડા હો તો હાથ પકડ કર ઉપર લેતે હૈ, વૈસે હી ગુણ ગુણી રૂપ ભેદ કથન જ્ઞાન ઉપજાને કા એક અંગ હે. બહુ સરસ જવાબ આપ્યો છે રાજમનજીએ કે મિથ્યા દ્રષ્ટિ તો હેઠે પડેલો છે, એની મેળે ઉભો થઈ શકે એવી કોઈ પરિસ્થિતિ નથી એને, એટલે એની મેળે અભેદને સમજે એવી કોઈ એની સ્થિતિ જ નથી. પણ જો ગુણગુણી ભેદથી એને સમજાવીએ તો અભેદનું જ્ઞાન ઉપજાવવા માટે ભેદનું જ્ઞાન એક અંગ છે, શું કીધું એનું અંગભૂત છે એમ કીધું, જ્ઞાન ઉપજવાનું એક અંગ છે, આ કારણ છે નિમિત્ત છે એ શબ્દ ઓછો પડ્યો એમને. ગુણગુણીનો ભેદ ઉપજાવવો એ અભેદનું જ્ઞાન ઉપજાવવાનું એક અંગ છે. જીવનું લક્ષણ ચેતના અથવા જ્ઞાન એટલું કહેતા પુદગળ આદિ અચેતન દ્રવ્યથી ભિન્નપણાની પ્રતીતિ ઉત્પન્ન થાય છે, એટલા માટે જ્યાં સુધી અનુભવ થાય છે ત્યાં સુધી ગુણ ગુણી ભેદરૂપ કથન જ્ઞાનનું અંગ છે, અભેદ જ્ઞાનનું એક અંગ છે. જે કોઈ સહજ રૂપે અજ્ઞાની છે એનાથી જીવાદી પદાર્થોના દ્રવગુણ પર્યાય સ્વરૂપ જાણવાનો અભિલાષી છે એને એના માટે ગુણ ગુણી ભેદરૂપ કથન યોગ્ય છે. પણ એની મર્યાદા છે, શું મર્યાદા છે કે ભેદને છોડીને અભેદમાં જવું એવી એની મર્યાદા છે અથવા એવી એની અપેક્ષા છે, એની પાછળ એવો હેતુ છે, એ પહેલેથી લક્ષમાં રાખવાનું છે. શીડીના પગથિયા જેવું છે, ઉપર જવું હોય તો શીડીના પગથિયા ઉપર પગ મૂકવાનો, મૂકી રાખવાનો નહીં, મૂકવાનો ત્યારે પણ એ લક્ષમાં છે કે આ પગ મૂકી રાખવાનો નથી, પગ ઉપાડવા માટે મૂક્યો છે. પ્રશ્ન કોઈ એમ કરે કે ઉપાડવો તો પછી મૂક્યો શું કરવા, એ પ્રશ્ન અર્થાને છે, કેવી રીતે ઉપર જવાય એને ખબર નથી. પગ મૂકવો પણ જરૂરી છે, મૂકીને ઉપાડવો પણ જરૂરી છે, એવો પ્રકાર અહીંયા છે. અહીંયા તો પ્રશ્ન એટલો છે કે અન્ય દ્રવ્યથી ભિન્નતા કરીએ છીએ એવી રીતે દ્રવગુણ પર્યાયથી ભિન્નતા કરવી કે નહીં, કે એ રીતે એ પ્રકારે એમાં નથી કરવાનું. ભાવ ભાષણ થયું હોય એને તો અભેદ જ્ઞાનમાં આવી ગયું, અભેદ તત્વ જ્ઞાનમાં આવી ગયું, તો એ અભેદ તત્વને સીધું જ્ઞાનમાં લઈ શકે છે, એ લઈ શકે છે. એને ઓળખાણ નથી, એને ઓળખાવા માટે ભેદ પાડવો પડે છે. પણ ભેદ જ્ઞાન એ કરે છે, ભાવભાષણ વાળો જીવ પણ ભેદ જ્ઞાન કરે છે, તો એ ભેદને ગૌણ કરે છે. પણ જેમ રાગનો નાશ કરવો છે એમ પર્યાયનો નાશ કરવો છે કે ગુણનો નાશ કરવો છે, એવી રીતે ભેદ જ્ઞાનનો ત્યાં પ્રકાર નથી. રાગથી ભેદ જ્ઞાન કરે છે, શું કરવા, રાગનું ઉત્પન્ન જ ન થાય એટલા માટે એમ પર્યાયના ભેદને ગૌણ કરે છે. પર્યાય દ્રષ્ટિ છોડવી છે એટલે, પણ પર્યાય ઉત્પન્ન જ ન થાય એવી અપેક્ષા નથી એમાં, કેમ કે વિજ્ઞાન કરવું એ પણ એક પર્યાય જ છે. પછી વિજ્ઞાન કરવું એ પણ એક પર્યાય છે, સમ્યક દર્શન કરવું, દ્રવ્ય દ્રષ્ટિ કરવી એ પણ એક પર્યાય છે. શું એટલે 11મી ગાથામાં એમ લીધું કે ભૂયથમ વસિદો ખલુ સમાધિથી હવજી જીવો, ભૂતાર્થનો આશ્રય કરનાર સમ્યક દર્શનને પ્રાપ્ત થાય છે. ભૂતાર્થ છે એ સત્યાર્થ છે, એ નિશ્ચય છે, આશ્રય ને યોગ્ય છે, બરાબર છે. પણ આશ્રય શું કરવા કરવો, એ સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય એના માટે. તો કોઈ એક પર્યાયના હેતુથી, કોઈ એક પ્રકારની પર્યાય ઉત્પન્ન થવાના હેતુથી આશ્રય કરવાની વાત છે. વસ્તુ નિશ્ચય સ્વરૂપ સ્વરૂપમાં છે, પોતાના સ્વસ્થાનમાં છે, આશ્રય પર્યાયને કરવાનો છે, સમ્યક દર્શન પર્યાયમાં ઉત્પન્ન કરવાનો છે. એટલે વ્યવહાર અભૂતાર્થ છે એમ કહેવા છતાં પણ સમ્યક દર્શન થાય છે એ વાત કહેવી છે, તો કે સમ્યક દર્શન પણ એક સદ્ભુત વ્યવહાર છે, સમ્યક દર્શન પોતે પણ એક સદ્ભુત વ્યવહાર છે, આશ્રય કરવો એ પણ એક સદ્ભુત વ્યવહાર છે. નિશ્ચય સ્વરૂપમાં વ્યવહાર નથી એટલી વાત જરૂર છે. એટલે ત્યાં અભૂતાર્થ છે, અભૂતાર્થ છે એટલે નથી ત્યાં, પણ બીજું અંગ છે એ આશ્રય કરે છે અને એમાં સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે. એ સમ્યક દર્શનની ઉત્પત્તિના હેતુથી આ વાત કરવામાં આવે છે. પ્રાપ્ત કરે સમ્યક દ્રષ્ટિ સ્વરૂપમાં, નિશ્ચય સ્વરૂપમાં સદ્ભૂત વ્યવહાર રૂપ પર્યાયને જોતો નથી. અને સ્વરૂપ એવું છે, પણ એવું સ્વરૂપ છે એ આશ્રયને યોગ્ય છે એમ કહેવું છે. એટલે પર્યાયનો નાશ કરવાનો પ્રશ્ન નથી. મિથ્યાત્વવાદી પર્યાયનો નાશ કરીને સમ્યક્તવાદી પર્યાય ઉત્પન્ન કરવાનો એમાં હેતુ તો છે જ, અને એ હેતુથી નિશ્ચય સ્વરૂપનું પ્રતિપાદન છે. નિશ્ચય સ્વરૂપ પર્યાય વિનાનું છે એમ સ્થાપવા પાછળ હેતુ છે કે સ્વરૂપને તું એ પ્રકારે જો, જેવું છે એ પ્રકારે એવું જો એને, પણ જોવાનું પર્યાયથી છે. ગૌણ કરવું અને ભેદ જ્ઞાન કરવું બે વાતમાં અલગ અલગ મર્યાદા છે એમ બેનશ્રીને કહેવું છે. બરાબર. કે તું અન્ય દ્રવ્ય અને વિભાવ ભાવથી ભેદજ્ઞાન કરે છે, બરાબર છે. ગુણ ભેદોને ગૌણ કરે છે તો બરાબર છે, પણ ત્યાં ભેદજ્ઞાનનો વિષય ઉભો થતો પ્રકાર ઉભો થતો નથી, ગૌણ કરવાનો વિષય છે. રાગાદી તો વિભાવ છે એટલે, પણ જ્ઞાન વિતરાગતા સાથે ભેદજ્ઞાન નથી કરતો. જે ચારિત્ર ગુણને પર્યાયમાં રાગ છે એની સાથે ભેદજ્ઞાન કરે છે જ્ઞાન, પણ એ ચારિત્ર ગુણની પર્યાયમાં વિતરાગતા જયારે ઉત્પન્ન થઈ સમ્યક દર્શન થયું ત્યારે લીનતા થઈ એની સાથે ભેદજ્ઞાન નથી કરતો એ વખતે. હા, એની સાથે અભેદ પણ કરે છે જ્ઞાન, અભેદ અનુભવ કરે છે. વિતરાગતાનો, આનંદનો, એ બધા એનો અભેદ અનુભવ છે. એટલે રાગની ભિન્નતા કરતા કરતા એવો અનુભવ કર્યો, પર્યાય અને ગુણ ભેદના ગુણ ભેદોને ગૌણ કરતા કરતા અનુભવ કર્યો. એકને ગૌણ કરવાનું છે, એકને ભિન્ન કરવાનું છે. અને જે ભેદજ્ઞાનના આપણે જે આજે તમને જે સબ્જેક્ટ આપ્યો છે એમાં પણ એક વિષય એવો લીધો છે, ચર્ચો છે, મેં પણ એમાં ચર્ચા કરી છે. એમાં શું છે, આ પ્રશ્ન એટલા માટે ઉઠો છે કે એક સમયની પર્યાયથી ભિન્ન આત્મદ્રવ્ય છે, પરદ્રવ્યથી ભિન્નાત્મા છે, રાગ દ્વેષ મોહ આદિ વિભાવોથી ભિન્નાત્મા છે, અને એક સમયની પર્યાયથી પણ ભિન્નાત્મા છે. એ ત્રણેયમાં ભિન્ન શબ્દ આવ્યો તો ત્યાં એક સરખો ભિન્નતાનો પ્રકાર છે કે નહીં? ત્રણેયમાં જુદો જુદો છે. પરદ્રવ્ય ભિન્ન છે છતાં પરદ્રવ્યનો નાશ નહીં થાય, પરદ્રવ્યના આશ્રયનો, અવલંબનનો અને લક્ષનો નાશ કરવાનો છે. રાગાદિ ભિન્ન છે પણ એની એનો તો નાશ જ કરવાનો છે, પરદ્રવ્ય પરદ્રવ્યના સ્થાને રહેશે, એનો નાશ નહીં થાય, પણ એ તરફના પરિણામનો નાશ થાય છે. રાગાદિ છે એ તો વિભાવ છે અને જીવને દુઃખદાયક છે, પરદ્રવ્ય દુઃખદાયક નથી, પરદ્રવ્ય પ્રત્યેના પરિણામ દુઃખદાયક છે, એમ વિભાવ ભાવ દુઃખદાયક છે માટે એનો નાશ કરવાનો છે. એક સમયની પર્યાય છે એ ભિન્ન છે તો એનો એનાથી ભિન્ન આત્મદ્રવ્યનો અનુભવ કરવાનો છે, પણ એને ગૌણ કરો તો, પણ એનો નાશ કરીને નહીં, પર્યાયનો નાશ નહીં થાય. જ્ઞાનાદિ પર્યાય, વિતરાગાદિ પર્યાય, આનંદાદિ પર્યાય ચાલુ રહેશે એમ, પણ છતાં એના ઉપર રક્ષ નહીં અથવા શ્રદ્ધા એનો સ્વીકાર નહીં કરે. હા, એ મુખ્ય ગુણનો એક શ્રદ્ધા તો સ્વીકાર કરતી જ નથી, કેમ કે શ્રદ્ધા બેને સ્વીકાર કરી ન શકે, એકને સ્વીકાર કરી શકે, પણ જ્ઞાનમાં તો બે 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 પણ જણાય છે. તો જ્ઞાનનો છદમસ્થની અવસ્થામાં મુખ્ય ગૌણપણે પરિણમવાનો પરિસ્થિતિ છે. તો બે છે તો કોને મુખ્ય કરવું? કે સ્વરૂપને મુખ્ય કરવું, પર્યાય આદિને મુખ્ય ન કરવા, ગુણભેદને મુખ્ય ન કરવા, કેમ કે એ તો મુખ્ય ગૌણપણે જ પરિણમવાનું છે, અને બેની મુખ્યતા થાય નહીં, બેમાંથી એકની જ મુખ્યતા થાય. તો જે મુખ્ય છે એને મુખ્ય કરવું, એ વિવેક છે જ્ઞાનનો, કે મુખ્ય છે એને મુખ્ય કરે છે. અથવા જે સદાય પોતા સ્વરૂપે છે એને મુખ્ય કરે છે. પર્યાયન છે એ તો ઉત્પાદ વ્યવાળું છે, એને મુખ્ય કરવાનો સવાલ રહેતો નથી. આ રીતે જ પ્રયોજનની સિદ્ધિ થાય છે. હા, સુખનો નાશ કરવાનો, સુખ ઉત્પન્ન થયું, આનંદ ઉત્પન્ન થયો, એનો નાશ કરવાનું પ્રયોજન નથી, એ તો ઉત્પન્ન કરવાનું પ્રયોજન છે, પણ પ્રયોજનની સિદ્ધિ એને મુખ્ય કરવાથી નથી થતી. हाँ, थोड़ी बात अटपटी होवा थी अध्यात्मनो विषय अन्य मत वाला ने पण योग्य प्रकारे साध्य नथी थयो एनु कारण आ छे કે આવી થોડીક વાત અંદર અટપટી છે, જેનું પ્રયોજન છે એ આશ્રયને યોગ્ય નથી, લક્ષ્યને યોગ્ય નથી, મુખ્ય કરવા યોગ્ય નથી. પણ એ ઉત્પન્ન થાય એવી એક પદ્ધતિ છે, એમાં સ્વરૂપને મુખ્ય કરે, સ્વરૂપનો આશ્રય કરે તો એ ઉત્પન્ન થાય અને તો યથાર્થ પ્રકારે પ્રયોજનની સિદ્ધિ થાય. એના માટે ગુરુદેવ એક દ્રષ્ટાંત આપતા હતા, તમારે પ્રયોજન છે એ કેરી પાકીને એનો રસ તમને મળે મીઠો, એ તમારું પ્રયોજન છે કેરી ખાવાનું. તમારા આંબા ઉપર કેરી ઉગી, નાની કેરી છે, હવે એ કેરી મોટી થાય, એમાં પાકી પાકી અને મીઠી થાય તો તમને કામમાં આવે રસ પૂરી ખાવા માટે, બરાબર? તો એને તમે પાણી પાવ, આંબાને પાણી પાવવું જરૂરી છે. આંબાને પાણી પાવવું હોય તો મૂળમાં પાણી આપવું પડે. જ્યાં કેરી ઉગી છે ત્યાં બાલદી લટકાવી દી અને કેરીને એમાં બોળો. એ ડાળી ઉપર, જે ડાળી ઉપર કેરી ઉગી છે ત્યાં પાણી ભરેલી બાલદી બાંધી દો અને કેરીને એમાં ઝબડી રાખો, એટલે સીધું પાણી પીવા માંડે અને જલ્દી થાય તો કેના બગડી જાય, કેરી બગડી જાય, પાકશે જ નહીં. અંદરથી પાણી આપવાની જરૂર છે અને બહારથી ગરમી આપવાની જરૂર છે. વિચિત્રતા કેવી છે પાકવાની, કેરીની પર્યાયને પાકવાની વિચિત્રતા એવી છે કે તમે અંદરથી પાણી આપો, પાણી ઠંડુ છે, અને બહારથી ધોમ ધોકતો ઉનાળો હોય તો જ પાકે, ઉનાળામાં જ કેરી પાકે, શિયાળામાં કેરી ન પાકે, કાર્તક મહિને માગસર મહિને કેરી ન પાકે, ઉદ્ભવ સ્થાન પર્યાયનું પ્રભવ સ્થાન એ દ્રવ છે, દ્રવ માંથી પર્યાય આવે છે, તો સિંચન તમે ત્યાં કરો. પર્યાયની મુખ્યતા કરવા જશો પર્યાય બગડી જશે, રાગની ઉત્પત્તિ થશે ને વિભાવ થશે, પર્યાય બગડી જશે. આ એની એક વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, સાયન્ટિફિક પોઝિશન છે. એને જે નથી સમજતા એ સિદ્ધ પ્રયોજનના વિષયને લાગી જાય છે અને પર્યાયને મુખ્ય કરે છે, તો પર્યાયને પ્રાપ્ત નથી કરતા, પ્રયોજનભૂત પર્યાયને પ્રાપ્ત નથી થતી, એ દશા થાય છે. જૈન દર્શનનો ઉપદેશ છે એ વિજ્ઞાનથી, વિજ્ઞાન આધારિત છે, સપોર્ટેડ બાય સાયન્સ. મોટામાં મોટી વાત હોય તો જૈન દર્શનના આગમોમાં એનું વસ્તુનું વિજ્ઞાન ત્યાં છે, પદાર્થ વિજ્ઞાન છે. અન્ય મતોમાં ઉપદેશ છે, ક્રોધ ન કરવો, રાગ ન કરવો, વિભાવ ન કરવો, પાપ ન કરવા, ઉપદેશ છે, પણ એ ન કરવા માટેનું વિજ્ઞાન નથી ત્યાં, સાયન્સ નથી. અને પરિણામોની ગણતરીનું કેલ્ક્યુલેશન પણ જૈન દર્શનમાં જે કર્મની થિયરી ઉપર છે એટલું કેલ્ક્યુલેશન પણ ત્યાં નથી, કર્મ અવસ્થાને નિષ્કર્મ અવસ્થાનું. એટલે ગણિત અને સાયન્સ બંને જૈન દર્શનમાં છે એવા અન્ય દર્શનમાં નથી. ન્યાયાદિ છે ત્યાં, ત્રણ વાતથી ઉપદેશ સપોર્ટ કરવામાં આવે છે, ન્યાયથી, ગણિતથી એટલે કર્ણાનુયોગથી, અને દ્રવ્યાનુયોગ એટલે સાયન્સથી. એમાં દ્રવ્યાનુયોગ ને કર્ણાનુયોગ જેવો જૈન દર્શનમાં છે એવો ક્યાંય નથી. ન્યાય છે, ન્યાયમાં બુદ્ધિનો વિષય છે અને બુદ્ધિની પહોંચ એ લોકોની ઘણી છે, એટલે ન્યાયનો વિષય ઘણો છે. અને એ રીતે એમના શાસ્ત્રો ન્યાયપૂર્વક ઉપદેશથી ભરેલા છે ખરા, વેદાંતાદિ ઘણી બુદ્ધિ લગાવી છે. અધ્યાત્મ રામાયણ વાંચો, વશિષ્ઠ યોગ વાશિષ્ઠ એનું મુમુક્ષુ પ્રકરણ, અને એનું વૈરાગ્ય પ્રકરણ તમે લ્યો તો મોક્ષની ભાવના અને વૈરાગ્યની ભાવના ઉત્પન્ન થવા માટેના અન્યાયો એટલા સરસ લીધા છે કે પુસ્તક વાંચવાનું મન થાય. કૃપાળુદેવે પુસ્તક વંચાયું છે મોમોક્ષુઓને. તમે યોગ વાસિષ્ઠ વાંચજો. અન્ય મતનું પુસ્તક છે માટે નહીં વાંચતા એમ નહીં કરતા. અન્ય મતિ થવા માટે તમને એ વંચાવતા નથી એમ કે છે. યોગ વાસિષ્ઠ લેખક તો કોઈ હોગા માલુમ નહીં કોણ લેખક હે, લેકિન અન્ય મત કા ગ્રંથ હૈ, પ્રસિદ્ધ ગ્રંથ હૈ, અધ્યાત્મ ગ્રંથ હૈ. કથાનું યોગ ભી ઇસમેં પીછે આતા હૈ, લેકિન યે પહેલા ઓર તીસરા પ્રકરણ બહોત બઢિયા હૈ. મેં તો બે પ્રકરણો વાંચ્યા ત્યારે એ જાણવા મળ્યું કે અત્યાર સુધીના આપણે જે ઉપલબ્ધ સાહિત્ય છે એમાં જે વૈરાગ્ય અને મુમુક્ષુતાના ન્યાયો એને જેટલા આપ્યા છે એટલા જોવા એટલા ન્યાયો વાંચવા નથી મળ્યા બીજે. એવા એવા ન્યાય છે એની અંદર. ન્યાયના ગ્રંથો ઘણા છે. આપણામાં ન્યાયના ગ્રંથો છે પણ બધા નથી આપણા વાંચેલા. તો વાંચ્યા છે એટલામાં ઘણાની ઘણી ન્યાયની વાતો લીધી છે. ન્યાયમાં પહોંચ છે એમને. ગણિતમાં પહોંચ નથી કેમ કે કેટલું ગણિત સર્વજ્ઞ ભગવાનથી ગણાય એવું છે. છદ્મસ્થની બુદ્ધિ બહારનો વિષય છે. અસંખ્ય ને અનંત ને એ બધા અને એક પર્યાયને અનંત અવિભાગ પ્રતિછેદ, એક દૈવને અનંત ગુણ છદ્મસ્થનો વિષય નથી. એટલે એ ગણિત એની પાસે નથી. અને દ્રવ્યાનું યોગ પણ નથી કેમ કે અનુભવ નથી, સાયન્સ નથી. મોક્ષાર્થીપણું થવું મુશ્કેલ છે. મોક્ષાર્થીપણું થાય તો એ જન્મતમાં આવી ગયો. અન્ય મતમાં જન્મ હોય તો તે જ્યારે એને મોક્ષાર્થીપણું આવે કે મારે પરિપૂર્ણ નિર્દોષ થવું છે, દોષનો એક કણ પણ મને ન જોઈએ, એવું જેની અંદરમાં આવે તેથી જૈન મતાનો અનુયાયી થયો. કેમ કે એ અભિપ્રાય વિતરાગ પરમેશ્વરનો છે, એવો કોઈનો નથી. કેમ કે બીજા લોકો તો જે માનસિક શાંતિ છે એ વચનાતી જ શાંતિ ગણીને એને ઉપાસે છે ધ્યાનમાં ને પ્રાણાયામમાં. શું જ્યારે અવલોકન કરનારને ભેદજ્ઞાન કરનારે પરખ કરી છે કે વિભાવનો એક કણ પણ વિભાવ જ છે. સ્વભાવ તે વિભાવ નથી ને વિભાવ તે સ્વભાવ નથી. એટલે માનસિક શાંતિમાં એ નથી છેતરાતો, નિત્ર છેતરાય છે. અન્ય મતવાળા છેતરાય છે, ભેદજ્ઞાની નથી છેતરાતો. કેમ કે ભેદજ્ઞાનમાં એક કણ પણ વિભાવનો નિષેધ આવે છે અને એને તો સંપૂર્ણ મોક્ષ. મોક્ષમાં તો એક કણ પણ દોષ ન જોઈએ એવી વાત છે, એ પરિસ્થિતિ છે. એટલે એ જૈન જૈન મતાનુયાયી થયો ત્યાં. બસ ભલે જન્મ ગમે ત્યાંથી હોય એની સાથે કાંઈ વાંધો નથી. એમ અહીંયા તો શું છે, આ માર્ગમાં કોઈ પણ પર્યાય થી સંતોષ આવવો એ શબ્દકોશની બહારનો જ વિષય કરી નાખવો, ચોકડી જ મૂકી દેવાની. પૂર્ણ પર્યાય નથી તેરમા ગુણ સ્થાનને, ત્યાં સુધી બારમા ગુણ સ્થાને અનંતમાં ભાગે જ્ઞાન, અનંતમાં ભાગે વીર્ય, અનંતમાં ભાગે વિતરાગતા છે. સંતોષવાનો સવાલ ક્યાં ઊભો થાય છે પૂર્ણતાના લક્ષવાળાને? એટલે પૂર્ણતાના લક્ષવાળાને પર્યાયમાં સંતોષ આવવો એ શબ્દ ડિક્શનરીમાંથી નીકળી ગયો. અનુભવ થનારને શંકા અને ભય એ બે શબ્દ ડિક્શનરીમાંથી નીકળી ગયા, તે નિશંક ને નિર્ભય થઈ ગયો. આમ વાત છે, બાદ બાકી થઈ જાય સીધી. અને સંતોષ આવ્યો એટલે મોક્ષાર્થી પણ ઉગ્યું નથી, માપી લેવાનું. આત્મા અનંત ગુણથી ગૂંથાયેલું અભેદ તત્વ છે. ચાલતા આપણા વિષયમાં પહેલી લીટી પેરેગ્રાફથી, આત્મા અનંત ગુણથી ગૂંથાયેલું અભેદ થયેલું અભેદ તત્વ છે. ગૂંથાયેલું મીન્સ અભેદ થયેલું તત્વ છે, કેમ કે બધા જ ગુણો આખા દ્રવ્યમાં પ્રસરે છે. દ્રવ્યના કોઈ ક્ષેત્રમાં આ એક પણ પોઈન્ટ છે ત્યાં અનંતે અનંત ગુણો છે, એક ગુણ પણ ત્યાં ઓછો નથી. એમ તેમાં અનંતા ગુણો કેવી જાતના છે? જ્ઞાનનું જાણપણું લક્ષણ, આનંદનું નિરાકુરતા લક્ષણ, ચારિત્રનું સ્થિરતા લક્ષણ, એ રીતે જુદા જુદા લક્ષણો છે. તેમાં અનંતા ગુણો એવી જાતના છે કે જુદા જુદા લક્ષણો ધારણ કરે છે, એવી જાતના છે. દરેકનું લક્ષણ જુદું જુદું. જ્ઞાન જાણવાનું કાર્ય કરે, આનંદ આનંદનું કાર્ય કરે, એ રીતે ગુણો તેના કાર્ય અને લક્ષણ ઉપરથી ઓળખી શકાય છે. ગુણો ક્યાંથી ઓળખાય? કાર્યોના પ્રગટ લક્ષણથી ઓળખાય. એટલે ઓળખવા માટે પર્યાયંગની જરૂર પડે છે. કોને ઓળખવા માટે? કે ગુણને ઓળખવા માટે. પછી ગુણોનું, બધા ગુણોનું અભેદ એકરૂપ તે દ્રવ્ય છે એમ એમ વાત જાય છે. એટલે ઓળખવા માટે પર્યાયની આવશ્યકતા છે. પર્યાયનો નાશ થાય તો કેવી રીતે થાય? ઓળખાય અનિત્ય દ્વારા જ નિત્યની ઓળખાણ થાય, અથવા અનિત્ય દ્વારા જ નિત્ય જણાય, અનિત્ય દ્વારા જ નિત્યનો અનુભવ થાય. આવી એક વસ્તુ સ્થિતિ છે. એ રીતે ગુણો તેના કાર્ય અને લક્ષણ ઉપરથી ઓળખી શકાય છે. અને મુમુક્ષુને પહેલું ઓળખવાનું પ્રયોજન છે, ભાવભાષણનું પ્રયોજન છે. ભાવભાષણ વગર અનુભવ નથી. જેમ મુનિપણા વિના કેવળ જ્ઞાન નથી અને સમ્યક દર્શન વિના મુનિપણું નથી, તેમ ભાવભાષણ વિના કોઈને સમ્યક દર્શન નથી. ભાવભાષણ એટલે સ્વરૂપની ઓળખાણ, અને સત્પુરુષની ઓળખાણ વિના કોઈને ભાવભાષણ નથી. આ એનો નિયત ક્રમ છે. ઉપર ઉપરની પર્યાય નીચેની પર્યાય થયા વિના થાય છે એ વાત નથી. ઉપરની પર્યાય સબ્જેક્ટ ટુ કન્ડિશન છે કે નીચેની આવી પર્યાય થવી જ જોઈએ, તો જ ઉપરની પર્યાય થાય, નહીં તો નીચેની પર્યાય ઉપરની પર્યાય ન થાય. એક જ એવી પર્યાય છે જે પ્રથમ પર્યાય છે, જેને કન્ડિશનની જરૂર નથી, અને એ પાત્રતા. પાત્રતા કોઈ પણ જીવ પ્રગટ કરી શકે. સાતમી નારકીમાં હોય એ કરી શકે, ત્રિવિંચનું જીવે કરી શકે. એટલે ઘણો ક્રોધ કર્યો હોય, કસાય કર્યો હોય એ પણ કરી શકે, ઘણી માયા થઈ હોય ને ત્રિંચ એ પણ કરી શકે. મનુષ્ય પાપીમાં પાપી હોય, ગમે તેવો હોય, પણ એને જેવી ઈચ્છા થઈ, જેવી ભાવના થઈ કે મારે મારું આત્મકલ્યાણ કરવું છે, હવે મારે બીજું કાંઈ કરવું નથી જીવનમાં, મારું શ્રેષ્ઠ જીવન મારે આત્મકલ્યાણમાં ગાળવું છે, એટલે પાત્રતા પ્રગટ થઈ. ત્યાં સુધી પાત્રતા નથી, એવો નિશ્ચય નથી, એવી ભાવના નથી, ત્યાં સુધી પાત્રતા નથી. બસ આ પાત્રતાનું મીટર છે, અને એ પૂરી શક્તિથી પૂરી ગરજથી એ આત્મકલ્યાણ કરવા ચાહે છે. એમાં એને કોઈ શરત નથી. પછી અનકન્ડિશનલ એ આત્મકલ્યાણ કરવા માગે છે. મારી કોઈ શરત નહીં, આત્મકલ્યાણ કરવું એક જ મારું કામ છે. કોઈ પણ ભોગે, કોઈ પણ શરતે, કોઈ પણ કિંમતે, એટ એની કોસ્ટ, મારે આત્મકલ્યાણ કરવું છે, ત્યાં પાત્રતા પ્રગટ થઈ ગઈ. પૂર્વ પર્યાય ગમે તે હોય એની સાથે કઈ લેવા દેવા નથી. પાત્રતા વિના સત્પુરુષની ઓળખાણ નહીં, સત્પુરુષની ઓળખાણ વિના ભાવભાષણ નહીં, ભાવભાષણ વિના સમ્યક દર્શન નહીં, સમ્યક દર્શન વિના મુનિપણો નહીં, મુનિપણ વિના કેવળ જ્ઞાન. પછી બધી સબ્જેક્ટ કન્ડિશન ચાલે છે. મૂળમાં પરિભ્રમણ કરતા જીવને સારામાં સારી સગવડ આપી છે કે અનકન્ડિશનલ તું પાત્રતા પ્રગટ કરી શકે છો. તારે વિચાર કરવાનો નથી કે અત્યાર સુધી મારા આવા અપરાધ થયા, હવે મને પાત્રતા કેમ પ્રગટશે એ વિચાર કરીશ નહીં. કોઈ પણ સેકન્ડે, જે સેકન્ડે તારી ભાવના થઈ કે હવે મારે આત્મકલ્યાણ કરી લેવું છે, એ વખતે ઇન્સ્ટન્ટ પાત્રતા ઉત્પન્ન થઈ ગઈ. પછી એનું ફળ ભવિષ્યમાં નથી. એ જ વખતે તને પાત્રતાની ઉત્પત્તિ થઈ, ગાડી આગળ ચાલશે. જો મહાવીર સ્વામીનો દાખલો પ્રખ્યાત છે. ઋષભદેવ ભગવાનના વખતમાં એ સર્વજ્ઞ અને સર્વજ્ઞના માર્ગથી વિરુદ્ધતા કરનારા વિરોધી પક્ષના વિરોધીઓના નેતા હતા. એ પરિણામોને લઈને એ અનેક વાર નરકમાં ગયા, અનેક વાર નિગોદમાં ગયા. કેમ કે ત્રસ્પરી 2000 સાગરની છે અને એક કોડા કોડી સાગર પછી મહાવીર સ્વામીનો ભાવ છે. શું એક કોડા કોડી સાગર? પહેલા તીર્થંકર ને બીજા તીર્થંકર વચ્ચે આખો ચોથો વારો છે. 2000 સાગર તો એની અંદર કઈ નથી કોડા કોડી સાગરમાં. તો અનંત કેટલી વાર નરક નિગોદમાં ગયા છે. જ્યારે જ્યારે મનુષ્ય થયા છે ત્યારે એમણે જૈન ધર્મનો વિરોધ કરીને પછી એ જ દેશ ભોગવી છે. પાત્રતા પ્રગટી સડસડાટ બધું ધોવાણ થઈ ગયું. જેટલા ભૂતકાળના અપરાધ કર્યા તે બધા ધોવાઈ ગયા એક પશ્ચાતાપથી, વેદનાથી. શેનાથી ધોવાણા? વેદનામાં આવ્યા પહેલા વહેલા. જેવો મુનિએ ઉપદેશ દીધો, શરૂ કર્યો કે તું શું કરે છે, આ પણ તું કોણ છું, તો જો આ શું કરે તું, આંખમાંથી ધારા છૂટવા માંડી. સેકન્ડોમાં મિનિટોમાં એટલો બધો તીવ્રપણે પશ્ચાતાપ આવ્યો છે, તીવ્રપણે વેદના આવી છે કે એ જ જીવ એ જ મુનિના ચાલુ ઉપદેશમાં સમ્યક દર્શનને પામે છે. કેટલું ઝડપથી કામ થાય કયો. એવું જરૂરી નથી કે પૂર્વ ભ્રમણા એમને સંસ્કાર હોવા, એવું જરૂરી નથી કે સમ્યક દર્શન લઈને આવ્યા હતા. મિનિટોમાં વેદના આવ્યા પછી મિનિટોમાં સમ્યક દર્શન થાય એવી જીવની શક્તિ છે એ ભગવાન મહાવીર સ્વામીનો દ્રષ્ટાંત એ વાત સાબિત કરે છે. જે મિનિટોમાં એમને વેદના આવી ત્યાર પછીની મિનિટોમાં એ સમ્યક દર્શનને પ્રાપ્ત થયા છે. અને તે પણ 3 ઇંચના ભાવમાં, પશુના ભાવમાં. ઉઘાડ ઓછો છે છતાંય તે એમને મુનિઓને ઓળખ્યા. સજીવન મૂર્તિ સામે હતી, મુનિઓને ઓળખ્યા, આત્માને ઓળખ્યો, બે સંકિત થયા અને સ્વરૂપનો અનુભવ કર્યો. ત્રીજું સંકિત થયું. જો પશુના ભાવમાં આટલી ઝડપથી પશુની પર્યાય પ્રાપ્ત જીવ આવું કામ કરી શકે છે તો મનુષ્ય કેમ ન કરી શકે, આપણે કેમ ન કરી શકીએ. કથાનું યુગ તો પ્રેરણા આપે છે, બધા પ્રેરક પ્રસંગ છે. ન્યુયોર્કમાં મહાવીર સ્વામીનો ભાવ વાંચ્યો, કલ્પસૂત્ર છે ને, એમાં મહાવીર સ્વામીના ભાવનું વાંચન કરવાનું હોય છે. તમારા વિષયી લોકો એ આવ્યો, આવી વાત છે આની અંદર. એ લોકોમાં સિંહના ભાવમાં સમ્યક દર્શન થાય છે એવું નથી, પણ આપણે એ વાત લીધી હતી. શું કે છે, કેવી રીતે ગુણો તેના કાર્ય અને લક્ષણો પરથી ઓળખી શકાય છે, તેને ઓળખીને ગુણ ભેદમાં રોકાવું તે રાગ મિશ્રિત વિકલ્પ છે, તેને ઓળખીને હજી ગુણ ભેદમાં રોકાવું થાય છે એટલો રાગ મિશ્રિત વિકલ્પ છે, અને તે વિકલ્પ વચ્ચે આવ્યા વગર રહેતો નથી, પણ એક અખંડ ચૈતન્ય ઉપર દ્રષ્ટિ કરીને ત્યાં સ્થિર થાય તો તેને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે, એ ગુણભેદના વિકલ્પને તોડીને, વિકલ્પ તોડીને નિર્વિકલ્પતા થાય છે. એટલે ગુણભેદના વિકલ્પનું એક પગથિયું છે વચ્ચે, એ વચ્ચે આવે છે પગ મૂકવા માટે, ત્યાંથી પગ ઉપાડીને નિર્વિકલ્પ દશામાં આવે છે. આ એનો નેચરલ પ્રોસેસ છે. કોઈ એમ કે મારે વિકલ્પ કરવા જ નથી સ્વરૂપના, તો એ પણ બની શકવાનું નથી. અને કોઈ એમ કે છે કે આ ગુણભેદના વિકલ્પ બરાબર છે, હું આત્માના વિચાર કરું છું ને ક્યાં હું બીજાના કરું છું, તો કે નહીં, એ રોકાવાનું સ્થાન નથી. નિર્વિકલ્પ તત્વમાં નિર્વિકલ્પ થવાનું પ્રયોજન છે, વિકલ્પમાં રોકાવાનું પ્રયોજન નથી. જ્યાં સુધી નિર્વિકલ્પ તત્વના પર્યાપ્ત અવલંબનને યોગ્ય પુરુષાર્થનો ઉપાડ ન થાય, ત્યાં સુધી વિકલ્પની ઉત્પત્તિ થયા વિના. એમાં શું છે કે જીવ સ્વરૂપનો મહિમા કરે છે ભાવભાષણ પછી. ભાવભાષણ પછી જે વિકલ્પ ચાલે છે એમાં સ્વરૂપનો મહિમા છે, તો સ્વરૂપનો મહિમા એની ગુણ સંપત્તિથી કરે છે કે હું આનંદમય છું, તો આનંદ એક ગુણ થયો. હું જ્ઞાનમય છું, તો જ્ઞાન એક ગુણ થયો. હું પરિપૂર્ણ છું, તો પરિપૂર્ણ એની એક વિશિષ્ટતા થઈ. હું ધ્રુવ છું, તો એ ધ્રુવત્વ એની વિશિષ્ટતા થઈ. તો એ એક એક વિશિષ્ટતાઓથી લક્ષમાં અભેદ હોવાથી ભેદપૂર્વક અભેદનો મહિમા કરે છે. ભેદપૂર્વક અભેદનો મહિમા કરતા કરતા ભેદ કક્ષાને ઓળંગી જાય છે. ભેદ કક્ષામાં આવ્યો છે, ઊભો છે. ભેદ ગુણભેદોથી, ગુણભેદ એની એની સંપત્તિ છે, તો એનો મહિમા શેના કરે છે? એના 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 ગુણોથી તો એનો મહિમા છે. સ્વરૂપનો મહિમા શેનાથી છે? કે એના ગુણોથી. તો ગુણોથી જ્યાં સુધી ભેદ પડે છે ત્યાં સુધી આનંદ ઉત્પન્ન થતો નથી. એટલે મહિમા કરતો કરતો ભેદ કક્ષાને ઓળંગીને અભેદ કક્ષામાં આવે છે, ત્યારે એને આનંદનો અનુભવ થાય છે. એના માટે દ્રષ્ટાંત લઈએ છીએ આપણે કે ભાઈ, તમે નેકલેસ ખરીદ્યો ત્યારે તો તમે બધી ચકાસણી કરી કે આમાં સોનું કેટલું, આમાં હીરા કેટલા, હીરાની સાઈઝ કેટલી, હીરાની ક્વોલિટી કેવી, અને એ બધું સારું હોય તો એની શોભા, ટોટલ શોભા તો પછી આવે છે. એ બધાનું એક રૂપ છે, એ ટોટલ શોભા છે આખા નેકલેસને. તો તો ચકાસણી કરી ત્યારે બધા વિકલ્પ કર્યા, એનું વજન કેટલું, એ બધા તમે વિકલ્પ કર્યા પછી પહેરતી વખતે એ વિકલ્પ જો કરો તો તમને આનંદ ન આવે, તમારો આનંદ માયરો જાય. એ વિકલ્પોથી તમારો આનંદ માયરો જાય. પણ એ બધાનો અભેદ એક શોભાનું તમને પિક્ચર આવી ગયું કે આ બધાનો અભેદ થઈને એક શોભાનું એનું શણગારનું રૂપ છે, અને એ શણગાર તમે સહેજો ત્યારે તમે કાંઈ હીરા ને સોનાનો વિચાર કરો તો તમને આનંદ ન આવે. એવી જે પરિસ્થિતિ છે, એવી જ પરિસ્થિતિ આમાં છે. ગુણભેદથી મહિમા કરાય છે, પણ ખરેખર એ મહિમા એટલો તીવ્ર થાય છે, એટલો તીવ્ર થાય છે કે ભેદ કક્ષાને ઓળંગીને અભેદ આનંદની પરિસ્થિતિ જ્યારે ધારણ કરે છે ત્યારે એને સમ્યક દર્શન એ બીજું કાંઈ નથી પણ સ્વરૂપ મહિમાનો એક તબક્કો છે. એ વિશે આપણે સમ્યક દર્શનના આર્ટિકલમાં લીધો છે. સમ્યક દર્શનનો આર્ટિકલ વાંચ્યો તો નહીં, તત્વનું શીલમ નથી. આપણે સ્વાનુભૂતિ પ્રકાશના પહેલા અંકમાં અને બીજા અંકમાં બે ભાગની અંદર એક આર્ટિકલ આપ્યો છે, સમ્યક્ત્વ શું છે, એ હેડિંગ નીચે. સમ્યક્ત્વ એટલે શું? વોટ ઇઝ સમ્યક્ત્વ? તો સમ્યક્ત્વને, સમ્યક્ત્વ કે જે વચનો ગોચર છે, સમ્યક્ત્વ કે જે વચનો ગોચર છે પરંતુ જ્ઞાન ગોચર છે, તેને શાસ્ત્રોમાં ઇનડાયરેક્ટલી વિભિન્ન પ્રકારે ઇન્ડિકેટ કર્યો છે. એનું ઇન્ડિકેશન શાસ્ત્ર એના ઇન્ડિકેટર છે, જ્ઞાનીના અનુભવ વચનો એના ઇન્ડિકેટર છે. તો એ બધા વિષયને ત્યાં લીધો છે કે કેવી રીતે સમ્યક્ત્વને સમજવું ભિન્ન ભિન્ન પ્રકારથી, એક જ સમ્યક્ત્વને કેવી રીતે સમજવું. પેલા બીજા અંક પાછા અહીંયા બધા અંક પડ્યા છે, વાંચવું હોય તો જોઈ લેજો. કરે એ રીતે વિકલ્પ તોડીને નિર્વિકલ્પ તત્વ છો એમ સામાન્ય અસ્તિત્વ ઉપર નિશંક દ્રષ્ટિ કરી તેમાં સ્થિરતા લીનતા આચરણ કરે તો સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. એટલે એ આગળનો પ્રોસેસ છે, સમ્યક દર્શન થવાનો, સ્વાનુભવ થવાનો. વિશેષ લઈશું કાલે પછી કરીને.